પ્રવચન નંબર 120 તારીખ 7/16/1989 49 મિનિટ સમય સાર ગાથા 13 તથા શ્લોક 99
અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. અધિકારની શરૂઆતમાં માંગણી અને અધિકાર પૂર્ણ થતા પણ માંગણી રૂપે આખો છે. વિદ્યમાન શુદ્ધ ચૈતન્ય પ્રકાશ, વર્તમાનમાં વિદ્યમાન એટલે હાજરા હજુર છે શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો પણ ભગવાન આત્મા. એ ભગવાન આત્મા તો હતો, અનાદિત્ય હતો, એ કંઈ નવો પ્રગટ થતો નથી, એ તો છે છે ને છે. પણ એ વિદ્યમાન શુદ્ધ ચૈતન્ય પ્રકાશ જેવો હતો અનાદિ અનંત જ્ઞાયક જ્ઞાનાનંદ પરમાત્મા, તે હવે હતો, જેવો હતો તેવો પ્રગટ થયો. એટલે જેવું પોતાનું સ્વરૂપ હતું એવો અનુભવ આવી ગયો, દ્રષ્ટિગોચર થઈ ગયું. જે ભગવાન આત્મા જણાતો નહોતો ને રાગાદીને પોતાનો માનતો હતો એવું અજ્ઞાન હતું તે દૂર થયું, અને જેવો સ્વભાવ હતો એવો દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો, એટલે કે પ્રગટ થયો. એટલે આવો આત્મા છું એવું ભાન થયું. નવું આત્મા તો હતો, ભાન નહોતું, ભાન નવું થાય, આત્મા નવો ઉપજતો નથી. અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે. જેવો હતો તેવો પ્રગટ થયો, દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો. કેવો છે આત્મા? અચલમ, સ્વરૂપથી ચલાયમાન થતો નથી. અનાદિ અનંત જેવું એનું સ્વરૂપ છે એવું જ રહ્યા કરે છે. કોઈ કાળે પણ એમાં ચળાચળતા કંઈ બિલકુલ થતી નથી, ટંકોત્ય નથી, એવો ને એવો સ્વરૂપથી ચલાયમાન થતો નથી. ત્રિકાળી દ્રવ્ય વળી કેવો છે? અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે, એક પ્રદેશી નથી અને અનંત પ્રદેશી પણ નથી. એક પ્રદેશી પદાર્થોને જુદા પાડ્યા અને અનંત પ્રદેશી જે આકાશ એને જુદો પાડ્યો, અને આત્મા અસંખ્યાત પ્રદેશી છે એટલે એનું ક્ષેત્ર બતાવ્યું. પ્રદેશ છે એ ક્ષેત્ર બતાવે છે કે કેટલા ભાગમાં આત્માનું અસ્તિત્વ છે. અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે? અત્યંત ગંભીર છે. અર્થાત ગંભીર અર્થ કરે, અર્થાત અનંતથી અનંત શક્તિ એ બિરાજમાન છે, અનંત ગુણો એમાં રહેલા છે, બિરાજમાન છે. સાચી ગંભીર છે. જ્ઞાન ગુણના જેટલા નિરંશ ભેદભાવ તેમના સાચી ગંભીર છે. જ્ઞાન ગુણના જેટલા નિરંશ ભેદભાવ તેમના અનંતાનંદ સમૂહ હોય છે તેમનાથી અત્યંત ગંભીર છે. એમ કહે છે કે એ અવિભાગ પ્રતિચ્છેદ છે. અવિભાગ પ્રતિચ્છેદનો શું અર્થ? જેમ કે ઓછી ચિકાસ, વધારે ચિકાસ, વધારે ચિકાસ, વધારે ચિકાસ, એના તફાવત પાળો તો અવિભાગ પ્રતિચ્છેદ ફેર છે. જ્યારે પૂર્ણ થાય ત્યારે પછી તો કંઈ રહેતું નથી, અથવા ગુણથી જો તો પરિપૂર્ણ છે, કેવળ નામ ઠીક થાય ત્યારે પરિપૂર્ણ છે, વચ્ચે થોડી વધઘટો હોય છે. અનંતાનંદ સમૂહ હોય છે તેમનાથી અત્યંત ગંભીર છે. હવે જ્ઞાન ગુણો પ્રકાશ થતાં જો પર્યાય, જ્ઞાન ગુણનો પ્રકાશ થતાં એટલે કે આત્માનો અનુભવ થતાં જે કાંઈ ફળ સિદ્ધિ છે, અનુભવ થયો એનું ફળ શું? તે કહે છે આત્મા અનુભવમાં આવ્યો, દ્રષ્ટિમાં નહોતો આવતો, આવ્યો સામે જ્ઞાન થયું, તો એનું ફળ શું? ઠેઠ સુધી પલખી છે. આત્મા જ્ઞાન રૂપે પરણે છે અને પૂતગલ પૂતગલ રૂપે પરણી જાય છે, બે જુદા પડી જાય છે. ખલાસ. સાધક થઈને ક્રમે ક્રમે કરતા કરતા સીધ અવસ્થા થાય છે જયારે આત્માની, ત્યારે આત્મા એકલો પડી જાય છે અને પૂતગલ જે કર્મરૂપે હતા એ સામાન્ય પૂતગલ રૂપે થઈ જાય છે. બે વચ્ચેનો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો એ છૂટી ગયો સાવ બિલકુલ. અહીંયા આત્મા પૂર્ણ થાય છે, પોતાનો રૂપ ધારણ કરે છે અને એમાં પોતાનું રૂપ ધારણ કરે છે. આત્માએ સ્વાંગ છોડી દીધો, નવ તત્વના સ્વાંગને છોડી દીધો અને કોણે કોનો સ્વાંગ છોડી દીધો. મોક્ષ છે એને સ્વાંગ કયો, પણ ભેદની અપેક્ષાએ સ્વાંગ છે, અભેદની અપેક્ષાએ તો આત્મા છે. તમે એ પર્યાયને મોક્ષ રૂપે જુઓ, પર્યાયને જુદી પાડીને, તો સ્વાંગ છે અને સ્વાંગમાં કર્મનો અભાવ છે. સદભાવનો અભાવ એ સ્વાંગમાં લાગુ પડે, સ્વભાવમાં લાગુ ન પડે. જેમ દ્રવ્ય સ્વભાવને કર્મનો સદભાવનો અભાવ નિમિત્ત નથી, નાનાનંદ પરમાત્મા છે ને એને કર્મ લાગુ પડતા નથી. સદભાવ કે અભાવ, ઉદય કે ક્ષય, એવી રીતે મોક્ષ થતા હવે એને કર્મનો સંબંધ છૂટી ગયો તો છૂટી ગયો અને મોક્ષની પર્યાય તો આત્મા થઈ ગઈ. પર્યાયથી જુઓ તો સ્વાંગ દેખાય છે પર્યાયના ભેદથી, અને એને અભેદ જુઓ તો આત્મા છે. બસ કેમ કે મોક્ષ થઈ ગયા પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. અને એ મોક્ષને જોવો હોય તો ભૂત નૈગમ નહીંથી જોવો કે મોક્ષ કેમ પ્રગટ્યો, કે આઠ કર્મનો અભાવ થયો માટે. મોક્ષનું સ્વરૂપ સમજાવવું હોય, મુક્ત થઈ ગયો અત્યારે ભગવાન મહાવીરનો મોક્ષ થઈ ગયો, બરાબર છે, પરિણામ પૂર્ણ થઈ ગયા છે. એ જે મોક્ષ થયો એને કર્મનો અભાવ નિમિત્ત થયો, આઠે કર્મનો અભાવ થયો એટલે એને એ નિમિત્ત થયું, અભાવ નિમિત્ત. પણ જ્યારે સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે અને સંસારની પર્યાયનો વ્યય થાય છે એ વખતે કર્મનો અભાવ છે. મોક્ષની પર્યાય પ્રગટ થવા પહેલા અને પ્રગટ થઈ એમ વિચારો તો કર્મનો સંયોગ દેખાય છે, પણ પછી જયારે પૂર્ણ મોક્ષ થઈ ગયો પછી અત્યારે કર્મનો અભાવ થાય તો મોક્ષ થાય એવું છે. એટલે કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય થયો એ ભૂત નૈગમ નહીં કથન છે. વર્તમાનમાં તો કર્મનો અભાવ એને થતો નથી, કર્મ છે જ નહીં ને. હંસાબેન સમજાણું જરા કોણ છે આ
બીજા સમયની પર્યાય મોક્ષ?
બસ પેલી સમયની જે પર્યાય ઉત્પાદ થયો ત્યારે કર્મનો અભાવ થયો એટલું તમે કહો, પછી બીજા સમયે તો આત્મા જે મોક્ષ ક્યાં છે? ધ્યેય પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા છે. બીજા સમયે કર્મનો અભાવ પાછો જોઈએ જો મોક્ષની પર્યાય પ્રગટે તો. મોક્ષની પરિપૂર્ણ પર્યાય પ્રગટ ચાલુ થઈ ગઈ, કર્મનો અભાવ થઈ ગયો પછી તો આત્મા થઈ ગયો. પછી ભેદથી સમજાવવો હોય ત્યારે કેમ ભગવાન મહાવીરનો મોક્ષ થયો, કે આઠ કર્મનો અભાવ થઈને થઈ ગયો. એ ભૂત નૈગમમાં તમે જાઓ ત્યારે મોક્ષની પર્યાય નો સાંગ હતો એ નીકળી ગયો, સાંગ હતો એ નીકળી ગયો. કર્મના સંબંધથી સ્વાંગ હતો, કર્મ છૂટી ગયું, પર્યાય પૂર્ણ થઈ ગઈ, ભગવાન આત્મા થઈ ગયો. એવી રીતે ત્રિકાળી નાયક પરમાત્મા છે એ તો ધ્યેય છે, આશ્રય યોગ લક્ષ્ય કરવાયું. હવે જ્ઞાનની પ્રિયા જે બહાર રખડતી હતી ઓર જ્ઞેયમાં સંબંધ મૈત્રી કરતી હતી, જ્ઞેયની સાથે મૈત્રી કરે છે, અજ્ઞાન છે એને ભાવબંધ કહેવાય. હવે એ જ્ઞાન ત્યાંથી પાછું થયું અને આત્મા માને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય, અતિ ઇન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ નવો થયો. તો એ જ્ઞાયકમાં એ પરિણામ એકાકાર થઈ ગયા, અનન્ય થઈ ગયા. પછી એ પર્યાય ન રહી, અનુભૂતિ ન રહી, આત્મા થઈ ગયો, જ્ઞાયક થઈ ગયો. જ્ઞાયક તો હતો, અનુભવ પછી પણ જ્ઞાયક, નામ બદલ્યું નહીં. શેટિકાની ગાથામાં લીધું છે, જ્ઞાયક તો હતો અનાદિ અનંત, પછી સન્મુખ થઈ પર્યાય જ્ઞાનની, તો નામ નહીં બદલ્યું એનું એ જ્ઞાયક. જેવી રીતે કોઈ એક ઉમિયાશંકર નામનો માણસ છે, એક ગાંડો મેડ થઈ ગયો, મેડ પછી થઈ ગયો ડાયો, તો નામ બદલે ઉમિયાસન કર્યો. એક ન્યાય તો ન્યાય છે, એમાં કઈ અરે અનુભવ થયો તો પણ નાયક, અને અનુભવ નહોતો તો પણ નાયક. પણ પેલા નહોતો ને એક નાયક, અને હવે આ થયો એક નાયક, નામ તો એક રહ્યું. પોલો ગાંડો હતો, વિશેષ અપેક્ષાએ ડાયો થઈ ગયો. તો જ્ઞાયક તો જ્ઞાયક છે, એ પર્યાય ભેદ છે, એ આત્મા છે, એ પર્યાય જુદી નથી. એ મોક્ષ થયો. હવે કર્મનો અભાવ હોય તો મોક્ષ થાય, કર્મ કે સમય સમય પર્યાય તો થાય જ ને મોક્ષ ની, તો એ કર્મનો અભાવ છે. તો મોક્ષ કેમ એનું નામ કયો છો? ભૂત નહીં ગમે એ મોક્ષ છે, બાકી અત્યારે આત્મા છે. જૈન દર્શન બહુ વિશાળ છે. ભેદથી જોતો પર્યાય છે, અભેદથી જોતો આત્મા છે. કાલે વાત થઈ ને આપણે, ભેદથી જોતો પર્યાય, અભેદથી જોતો આત્મા. એમાં દ્રષ્ટિનો દોષ નથી આવતો, દ્રષ્ટિના વિષયનો જેને પક્ષ છે એને ના સમજાય. યુવા ભાઈ કે આકરું લાગે, વાત સાચી છે. પક્ષવાળાને જેને પક્ષ ચૂંટણીને અનુભવ થઈ ગયો એને કાંઈ વાંધો નથી, બરાબર છે કે આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે, સમય દર્શન તે આવે છે કે નહીં શાસ્ત્રમાં? છે ને, સમ્યક દર્શન કહો કે સમ્યક જ્ઞાન કહો કે આત્મા કહો, એ અભેદ સમજી ગયા. મોક્ષની પર્યાયમાં તો પેલી ઉત્પન્ન થઈને જયારે ત્યારેનો અભાવ થયો ને થયો. હવે અત્યારે મોક્ષની પર્યાય, મોક્ષની પર્યાય, મોક્ષની પર્યાય, સમજી ગયા? તો તમારે પાછી કર્મનો અભાવ જોશે, તો તમારે અભાવ જોવો હોય તો ભૂત નહીં ગમે, હતું બસ એટલું છે. અત્યારે તો હાથમાં છે, ભૂત નહીં ગમે એટલે ભૂતકાળમાં કર્મનો અભાવ થઈને આમ થયું, થયું તો એની યોગ્યતાથી થવા યોગ થયું. અને કરનાર કોણ કે કર્મનો અભાવ, સમજી ગયા? ક્યાં કર્મ છે ને ક્યાં પર્યાય છે તો આત્મા છે બસ. કર્મ એ નથી ને પર્યાય પણ નથી, આત્મા છે. એકાકાર કથન ચિત અમે છે એટલું રાખવું બસ, સર્વતા અમે જ નહીં. હવે જ્ઞાન ગુણનો પ્રકાશ થતા જે કંઈ ફળસિદ્ધિ છે તે કહે છે, યથા કરતા કરતા ન હોતી. જ્ઞાન ગુણ એવી રીતે પ્રગટ થયો કે જો ગુણ એટલે પર્યાય, હું સમ્ય જ્ઞાનની પર્યાય, જ્ઞાન ગુણ એવી રીતે પ્રગટ થયો કે અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાતું પરિણામનું કરતા થતો હતો. કરતાનો અર્થ કરે છે કરતા કરતા ન ભવતી, કરતાનો અર્થ છે અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત પરિણામનો કરતા થતો. તે તો કરતા ન ભવતી, જ્ઞાન પ્રકાશ થતા અજ્ઞાન ભાવનો કરતા થતો નથી. યથા કરતા કરતા ન ભવતી, કરતા હતો હવે કરતા થતો નથી. અજ્ઞાન ટળી ગયું, જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો એટલે કરતા થતો હતો એ જ્ઞાતા થઈ ગયો એમ, કરતા હતો એ જ્ઞાતા થઈ ગયો એમ. કરતા માનતો હતો કે હું રાગાજીનું કરતા છું, એવો એનો પ્રતિભાસ થતો હતો, એનું અજ્ઞાન હતું. કર્મ આપી કર્મ એ ન, હવે કર્મની વાત કરી કે મિથ્યાત્વ રાગાદિ વિભાવ કર્મ પણ કોણ કહ્યું કે એનો આત્મા જેમ છે એમ કર્મની પણ સ્થિતિ એવી થાય છે, માટે પણ બેની સ્થિતિ બતાવે છે. રાગાદિ રૂપ થતું નથી કર્મ, હવે રાગાદિ રૂપે થતું નથી. યથા છો અને વળી વિભાવ કર્મ પણ વિખ્યાત રાગાદી વિભાવ કર્મ પણ રાગાદી રૂપ થતું નથી. અને વળી જ્ઞાનમ જ્ઞાનમ ભવતી, જે શક્તિ વિભાવ પરિણમન રૂપ પરિણમી હતી વિપરીત, તે હવે તે જ પાછી પોતાના સ્વભાવ રૂપ થઈ. પાણી નીચે જાતું તો એ ઢાળવાળા માર્ગથી પાછું પાણી પાણીમાં મળી, હવે તે જ પાછી પોતાના સ્વભાવ રૂપ થઈ. યથા પૂતગલ અપી પૂતગલ, અને જ્ઞાનાવરણાદી કર્મરૂપ પરિણામ હતું. પૂતગલ પૂતગલના પરિણામ હતા, જ્ઞાનાવરણાદી હતું જે પૂતગલ દ્રવ્ય, તે જ કર્મ પર્યાય છોડીને કોને અજ્ઞાનનો ત્યાગ કર્યો આત્માએ, અને પૂતગલે શોનો ત્યાગ કર્યો? કર્મનો ત્યાગ કર્યો. કર્મ પર્યાય છોડીને પૂતગલ દ્રવ્ય થયું. બે માંથી વિભાવ છૂટી ગયો, બે સ્વભાવરૂપ થઈ ગયા. જીવ પણ પૂર્ણાનંદની પ્રાપ્તિ સ્વભાવરૂપ થયો, અને પૂતગલ પૂતગલ રૂપે થઈ ગયું, કર્મ ભાવ થયો, અને અજ્ઞાન છોડ્યું ને અને કર્મ છોડ્યું, અને આને અજ્ઞાનરૂપ કર્મ છોડ્યું. બેન ના આવો જો મારે જીગા કરો આની કરું. જીગા કરી બોલો, જીવ જીવ થઈ ગયો અને પૂતગલ પૂતગલ થઈ ગયું. જીવે અજ્ઞાન રૂપી કર્મ, અજ્ઞાન રૂપી કાર્ય હતું એ છોડી દીધું, જીવે જ્ઞાન થયું એટલે. અને અહીંયા જીવ જ્ઞાન રૂપે પ્રણવે છે ત્યારે ઓલું કર્મ હતું એ પૂતગલ થઈ ગયું, પૂતગલ થઈ ગયું. મિથ્યા તો નહીં હોય.
જીવની મર્યાદા વિશેષમાં વિશેષ તો અજ્ઞાન રૂપે પરિણામ એટલી જ છે.
બસ
અજ્ઞાન રૂપે પરિણામ નહીં, અજ્ઞાન મૂકે તો અજ્ઞાન રૂપે પરિણામ,
બસ બીજું કઈ નથી,
બીજું કઈ કરી શકે નહીં. બહુ સરસ છે.
પાણી અગ્નિના નિમિત્તે પોતાની યોગ્યતા અને અગ્નિ નિમિત્ત ઉછળ થયું હતું, પાછું પાણી ઠંડુ થઈ ગયું, ઉષ્ણતાનો અભાવ થઈ ગયો, પછી અગ્નિ એ નિમિત્ત રહેતો નથી. એને બસ બે દ્રવ્ય જુદા થઈ ગયા, સંબંધ છૂટી ગયો. બોલ પરના લક્ષથી અજ્ઞાન થાય છે, સ્વના લક્ષથી અજ્ઞાન ન થાય. એ કળક પૂરો થયો, થઈ ગયો પૂરો. પરિણામમાં એક તો બધું છૂટી ગયું, એટલે સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો નવ તત્વ આમ દેખાય છે, પણ જ્યાં અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જ્ઞાન થઈ ગયું, ફરીથી જોઈએ આપણે એમાં ફોન ગેરગાતા કાઢો. નીકળો ભાઈ, ગેરની ગાથા નીકળી. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો હવે સ્થૂળ દ્રષ્ટિ કોને કહેવી એનું આમાં વર્ણન કર્યું છે, બહુ સારું. સ્થૂળ દ્રષ્ટિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ બે વાત કરી છે ને, સ્થૂળ દ્રષ્ટિ કોને કહેવાય એનું વિવેચન છે. જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એટલે પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો, પર્યાય ઉપર લક્ષ રાખી જોવામાં આવે તો એક પણ અનુભવ કરતા, સમીપ જઈને જુએ તો એક પણ અનુભવ કરતા, એટલે જીવને પૂતગલ એક છે, પર્યાય દ્રષ્ટિથી એક ભાષે, અંતરદ્રષ્ટિથી જુદા જુદા ભાષે. પર્યાય દ્રષ્ટિથી એક પણ ભાષે ખીચડો બધો, કાંઈ દ્રવ્યનું ભાન નથી ને નવ તત્વોનું ભાન નથી, બિલકુલ બંધ પર્યાયની સમીપ જઈને. બંધ એટલે જીવ અને પૂતગલ બંને એકમેક છે એવી દ્રષ્ટિથી જોવામાં આવે તો, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એક પણ અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર છે સત્યાર છે, તો નવ તત્વો દેખાય છે, તો નવ તત્વો દેખાય છે. અને એક જો એમાં ને એમાં લીધું, એમાં ને એમાં લીધું,
સ્થૂળ દ્રષ્ટિ લાવવું પડે,
સ્થૂળ દ્રષ્ટિ ગઈ હવે. અને વાંચવાથી અને એ જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને, હું બંધ પર્યાયની સમીપ જઈને જોયું બરાબર. હવે એ જીવના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. એ બે વાત એમાં કરી, બાદ સ્થૂળ દ્રષ્ટિ કરી, પછી અંતરદ્રષ્ટિ ન કરી, અંતરદ્રષ્ટિ પછી બીજો પારો લીધો, બીજો લીધો છે. ઠીક છે, હવે જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, એમ અર્થ કર્યો. અભૂતાર છે, અસત્યાર છે, તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. લ્યો, તું કદાચ પર્યાય દ્રષ્ટિથી જોતો હોતો, હવે તું પર્યાય દ્રષ્ટિથી ન જો અને જીવના સ્વભાવની સમીપે જઈને જો તો આ નવ ના ભેદો તને દેખાતા નથી, એકલો આત્મા દેખાતો. એમ હવે અહીંયા તો એકલો આત્મા દેખાય, હવે અંતરદ્રષ્ટિથી જોઈએ તો આત્માએ જણાય ને પર્યાય પણ જણાય. પણ પર્યાયને જોવાનું આખું જ્ઞાન ફરી ગયું. હવા યોગ અને કરનાર એમ આવે, એમાં હું કરું છું એમ ના, એકતા બધી તૂટી ગઈ. આ હા જો એ રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે. લ્યો, ઓમાં જ્ઞાયક ભાવ જીવ છે એવો શબ્દ નહોતો. બાય ટૂલ દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિથી અનુભવ દ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જો ઓમાં શું હતું કે વિકારનો હેતુ પોતો માનતો હતો, પોતે વિકારનું કારણ પોતે માનતો હતો, નવ તત્વનું કારણ પોતે માનતો હતો, વિકારના કારણપણે પરિણમતો હતો. હવે વિકારના કારણપણે પરિણમતો નથી, વિકારના જ્ઞાનપણે પરિણમે છે, પણ વિકારના કારણપણે પરિણમતો નથી. કારણ કોણ છે કે ઉદ્ગલ છે. ફરીને શું ફેર કહ્યો કે અંતરદર્શિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે, બરાબર છે, અને અને જીવના વિકારનો હેતુ વિશેષ કાર્યનો હેતુ ઓમાં હેતુ નહોતો કાંઈ. ઓમાં તો નવ તત્વની એકતા બુદ્ધિ હતી, સ્વામી હતો, એ કરતા કર્મ રૂપે પરિણમતો હતો. હવે અકર્તા રૂપે પરિણમીને પર્યાયનો કરતા પર્યાય છે, એને નિમિત્ત કરતા ઉદ્ગલ છે. ઘણો ફેર મોટો, સમજાણું. જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યારે આ નવ તત્વ તો પરણમે છે, પણ પેલા એમ માનતો હતો કે મારા હેતુએ મારા કારણે આ પરિણમન થાય છે, હું એનો સ્વામી ને હું એનો કરતા, કરતા હું ને કારણ પણ હું. હવે જ્ઞાયક ભાવ ગયું છે એટલે અકર્તા હું, અકર્તા અકર્તા તો હું અને કારણ કોણ, ઉદ્ગત, હું કારણ નહીં. કાર્ય તો રહ્યું, ફરીથી જો ઉતાવળ ક્યાં છે, આપણે એ જ વાત દેખ. નાયક ભાવ
ક્યાં થાય ભાઈ, કે બીજા પહેરા છે એમાં પણ બાય દ્રષ્ટિ લગાવ છે, બીજો પહેરો છે ને અહીંથી શરૂ થાય ને ભૂતકાળ, અને એ જીવદ્રેહના સ્વભાવને સમીપ જઈને અનુભવ કરતા એમાં પણ બાહ્ય દ્રષ્ટિ છેક સુધી, જ્યાં અંતરદ્રષ્ટિનો શબ્દ આવે ત્યાં સુધી બધું લગાવતું, એ એમાં લાગુ ન પડે.
ના, લાગુ ન પડે બિલકુલ. એ તો જીવદ્રેહના સ્વભાવથી જોઈએ તો એ અભૂતાર છે.
એટલે ખાલી પહેલું જ વાક્ય લાગુ પડે, જે બાહ્ય દ્રષ્ટિનું એક દોઢ મિનિટનું વાક્ય છે એ તો જ લાગુ પડે.
એમાં એક છે કે જે પેલા ચાર લીટીમાં બે લીટી જુદી પાડી ને પછી બીજી લીટી જુદી પાડી, એમાં એને નિર્ણય થઈ ગયો છે, અનુભવ નથી, અંતરદ્રષ્ટિમાં અનુભવ થાય છે.
અંતરદ્રષ્ટિની પાત્રતા આવી,
અંતરદ્રષ્ટિ થવાની પાત્રતા આવી, નિર્ણય કરી લીધું. ઓહો, હું કારણ નથી આનું, હું તો જ્ઞાતા છું, પણ અનુભવ નથી હજી. અનુભવ થયો અંતરદ્રષ્ટિમાં, નિર્ણય પછી અનુભવ આવે. એમાં અંતરદ્રષ્ટિ લખી નથી હજી, પહેલામાં તો બીજે પછી અંતરદ્રષ્ટિ લખી,
પછી લખી ચારે એમાં લાગુ પડે, મને એમ લાગતું ચારે લીધે.
એટલે પેલા પહેલામાં જે હતું ને એકદમ તદ્દન એકતા બુદ્ધિ હતી, અને બીજી ત્રીજી લીટી જે શરૂ થઈ એમાં એને ખ્યાલ આવી ગયો. ઓહો, આગમથી કે યુક્તિથી કે ગુરુ ગમે એને ખ્યાલ આવ્યો કે હું મારા સ્વભાવની સમીપ જઈને જોતો તો આ અભૂતાર દેખાય છે, કંઈ છે નહીં, અનુભવ થયો નથી, નિર્ણય થઈ ગયો. ભેદ જ્ઞાન થઈ ગયો ને અંદરમાં ભેદ જ્ઞાન, પછી પ્રયોગ કર્યો તો અંતરદ્રષ્ટિ થઈ ગયો, પછી જ્ઞાયક ભાવ જીવ છે, અને પછી વિકારનો હેતુ અજીવ છે. ત્રિગિલિટીમાં વિકારનો હેતુ અજીવ નહોતો આવ્યો, વિકાર મારામાં નથી, બસ એટલું. વિકારનું યથાર્થ જ્ઞાન નહોતું થતું, વિશેષ કાર્ય અનુભવ કરતા દ્રવ્યનું જ્ઞાન થયું, નિરપેક્ષ પર્યાયનું જ્ઞાન થયું અને સાપેક્ષ પર્યાયનું પણ જ્ઞાન થયું. ત્રણેયનું યથાર્થ જ્ઞાન થાય અનુભવ પછી યથાર્થ જ્ઞાન થાય.
ચાર
લીટીમાં બે લીટી આમ ને બે લીટી આમ, એમાં અંતરદ્રષ્ટિ નથી લખી, પણ જીવ નિર્ણયના સમીપે આમ વિચાર કરું છું તો આ મારા સ્વભાવમાં નથી, એવો નિર્ણય થઈ ગયો. નિર્ણય થઈને અનુભવ થયો પછી અંતરદ્રષ્ટિ થઈ ગયો. કેમ કે આખો અંતરદ્રષ્ટિ પછી લખે છે,
પછી લખી,
પહેલામાં અંતરદ્રષ્ટિ નથી, અનુમાન છે, પછી અનુભવ છે. અનુભવ પહેલા અનુમાન આવે, નિયમ આગમથી યુક્તિથી પ્રમાણ લઈ નિક્ષેપ જે નિર્ણય કરવાના સાધન ભગવાને કહ્યા. અનુભવ માટે પ્રમાણ લઈ નિક્ષેપ નથી કામ આવતું, પણ નિર્ણય માટે કામ લાગે છે. એને સવિકલ્પ પ્રમાણ અને સવિકલ્પ નહીં કહેવામાં આવે છે. એ સવિકલ્પ નહીંમાં આવી ગયો પછી અંતરદ્રષ્ટિ થઈ નિર્વિકલ્પ નહીં થઈ ગઈ ખરા, ત્યારે બધું આમ ચોખ્ખું થઈ ગયું, સમ્યક થઈ ગયું. અને ત્રણેય જુદું પડી ગયું, જ્ઞાયક ભાવ જુદો પડ્યો, પરિણામ રહી ગયા, પરિણામ મારાથી થાય ને હું કારણ છું એવું સાપેક્ષ બુદ્ધિ વહી ગઈ, નિરપેક્ષ બુદ્ધિ થઈ, દ્રવ્યમાં નિરપેક્ષ, પર્યાય પણ નિરપેક્ષ થયું, હે, પછી નિરપેક્ષ થયું, પછી સાપેક્ષનું જ્ઞાન, કર્મનો અભાવ બસ એટલું. આમાં ચોખ્ખું બહુ કરે છે, અંતરદ્રષ્ટિથી જોતા ચોખ્ખું એમાં કહ્યું ને, ઓમાં એટલું નથી, ત્રિજીટીમાં એમાં તો એટલું છે કે એક જીવદ્રીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા, હો, તેવો અભૂતાર છે, અસત્યાર છે, જીવના એકાકાર સ્વરૂપમાં નથી એવો નિર્ણય કરી લીધો એને. નિર્ણય કરીને પછી અનુભવ કરી દો. અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે, ઓમાં જ્ઞાયક ભાવ શબ્દ નહોતો આપ્યો, એક જીવદ્રવ્યના સ્વભાવ એમ લીધું હતું, અહીં જ્ઞાયક ભાવ લીધો. કે જ્ઞાયક લખ્યો ને, જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ, હવે પેલા વિકારનો હેતુ પેલી બે લીટીમાં સ્થૂળ દ્રષ્ટિમાં પોતે માનતો હતો, પછી અનુમાન થયું કે આ વિકારનો હેતુ હું નથી, હું તો જ્ઞાતા છું, બીજી બે લીટીમાં એમ નિર્ણય થઈ ગયો, પણ નિર્ણય થયો પણ અનુભવ નથી, પછી અનુભવ થઈ ગયો, અરે આ તો અંતરદ્રષ્ટિ જોઈએ તો, હા હા, જે નિર્ણય કર્યો હતો એવો અનુભવ થાય. આ પરિણામનું કારણ હું નથી, હું અકારણ છું એમ શ્રી ગુરુએ કહ્યું અને જીલું નિર્ણય કર્યો, સાક્ષાત અકારણ તો પણ નહીં.
આખું પ્રોસીજર બતાવ્યું,
આખું પ્રોસીજર અંદર જવાનું. જ્ઞાયક ભાવ જીવ છે ને જીવના વિકારનો એટલે વિશેષ કાર્ય જે થાય છે એનો હેતુ, હેતુ એટલે કારણ, કારણ નિયમિત કારણ. આત્મા તો કારણ છે જ નહીં, અનુભવ કરતા આત્મા તો કારણ છે જ નહીં. હેતુ અજીવ છે, વળી પુનપાપ આશ્રવ સમજરા બંધ અને મોક્ષ એ જીવના લક્ષણ છે, એવા તો કેવળ જીવના વિશેષ કાર્યો છે. અને પુનપાપ આશ્રવ સમજરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. એકને જીવ કહેવાય ને બીજાને અજીવ કહેવાય. આવા આ નવ તત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને જો ખુલાસો કર્યો, હવે જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે પર્યાય અને પર એટલે નિમિત્ત, જેમના કારણ છે, જેમના એટલે કે આ પરિણામોના કારણ પરિણામ છે, નિમિત્ત કારણ હજીવ છે, દ્રવ્ય તો કારણ નથી. એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ઉતાર છે. અને સર્વકાળ અસ્ખલિત એક જીવદેવના સ્વભાવની સમીપજીને અનુભવ કરવામાં આવતા તેઓ અવતાર કરતા ત્યાગ છે. ક્યાં પાછો અભેદમાં વયો ગયો પછી દેખાતા નથી પર્યાયના ભેદો. જયારે પર્યાયના ભેદો દેખાય છે ત્યારે પણ પર્યાય નિરપેક્ષ દેખાય છે, હું એક કારણ છું એમ દેખાતું નથી. અને જયારે પર્યાય દેખાય છે ત્યારે નિમિત્ત આ છે એમ પણ જણાય છે. પર્યાયનો ભેદ હોય તો નિમિત્તનો સદભાવ છે, પર્યાયનો ભેદ અભેદ થઈ ગયો આત્મામાં, એ તો આત્મા થઈ ગયો, પછી નિમિત્ત નૈમિત સંબંધ ક્યાં રહ્યો? બહુ ગંભીર છે.
નિમિત્ત કો ઉપાદાન ભી કહા
જતા હૈ?
નિમિત્ત કો ઉપાદાન કહા જતા હૈ?
હા, નિમિત્તે ઉપાદાન કહેવાય એની અપેક્ષાએ. આઠ કર્મ છે ને, આઠ કર્મ છે એને અજ્ઞાન દ્રષ્ટિથી નિમિત્ત કહેવાય, જ્ઞાન દ્રષ્ટિથી ઉપાદાન છે, જ્ઞેય છે. જ્ઞેય કહો કે ઉપાદાન, એનું ઉપાદાન એના,
એનું ઉપાદાન,
એનું ઉપાદાન એનામાં નથી કોઈ. ગાંડો છે ને એની અપેક્ષા નિમિત્તો છે, ડાયો થાય પછી કોઈ નિમિત્ત ન દેખાય. મિથ્યાત્વ હોય ને ત્યાં સુધી નિમિત્ત છે, મિથ્યાત્વ ગયું પછી બધું જ્ઞેય છે. કોણ નિમિત્ત? કારણ કે નૈમિત્તિક રૂપે પ્રણમતો જ નથી. નૈમિત્તિક રૂપે પ્રણેતો નિમિત્ત કેવું ને, એ તો ભગવાન થઈ ગયો આત્મા. સમ્યક દર્શન થતા ભગવાન થયો, દ્રષ્ટિ અપેક્ષાએ બોલ્યો, અસ્તિત્વની વાત કરે. પરમાણુ ને કીધું કે સાહેબ અમારું નામ બગાડ્યું આ પંચમ કાળમાં અગ્રાની પાયકા, અમે તો આઠ કર્મ જ્ઞેય છીએ, આપની વાણીમાં તો જ્ઞેય આવ્યું છે, છ દ્રવ્યમાં એ આવ્યા કે નહીં? આઠ કર્મ છ દ્રવ્યથી બહાર છે, છ દ્રવ્ય જ્ઞેય છે કે નહીં કે નિમિત્ત છે? તો છ દ્રવ્યના પેટાભાગમાં કુદગલ આવ્યા કે નહીં? તો એને ફરિયાદ કરી કે અમારું તો નામ જ્ઞેય છે, દિવધનીમાં તો એમ આવ્યું, પણ ગાંડાઓ બધા નિમિત્ત કહે છે અમને, મારામાં નામ બગાડી નાખ્યું, અમારું માનતા નથી. અમે કહી હતી કે સોનગઢનો સંત કહે છે કે અજ્ઞેય છે મારું નામ, તો થોડાક માન્યો બાકી માનતા નથી. તો પછી હવે ઓલા કહે છે કે ભાઈ જો તમે સોનગઢનું મેં નહીં માની, તમે સિમંદર ભગવાનની સાક્ષી લાવો અને સિમંદર ભગવાન એમ કે તમારું નામ ગ્રેય છે તો અમે સ્વીકાર લઈશું. એટલે પાંચ પરમાણુ અહીંયા ગયા. એ તમે અહીં સુધી ધક્કો શું કામ ખાતો? મારી બ્રાન્ચ ઉભી થતી કે બ્રાન્ચ ઓફિસનું માનતા થોડા માને છે, બધા માનતા નથી. એટલે અમારે ધક્કો ખાવો પડ્યો. જાઓ, તમારું નામ ગ્રહી છે, તમારું નામ નિમિત્ત નથી. ખુશી થઈને આવી ગયા બધા પરમાણુ. અહીં ધંડેરો પીટો બધાને કહ્યું, અમારું નામ જ્ઞેય છે એમ તમે સ્વીકારશો તો તમને જ્ઞાન થશે, અમારું નામ તમે બગાડશો તો તમારી પરિણતિ બગડશે, નૈમિત્તિક થઈ જશે. હવે તમારે શું કરવું છે? અમને નિમિત્ત તરીકે તો આપવા છે, અજ્ઞાની રહેવું હોય તો નિમિત્ત તરીકે તો આપો. આવી વાત છે. એક રૂપક હાલું છે ઠીક હે? ભગવાન ને કહે કે ગેયે, અને જો ગે ન માને અને નિમિત્ત માને તો શું દોષ આવે? મિથ્યાત્વ નો દોષ આવી જાય, નૈમિત્તિક ભાવ થાય. કેમ કે એને નિમિત્ત આપે એટલે અહીં નૈમિત્તિક થઈ ગયું ને, અને એને જ્ઞેય આપે તો અહીં નામ થાય. બસ એક લેખ લખ્યો હતો 25 વર્ષ પહેલા, કોકે જેને કહ્યું કે સાહેબ આ પરમાણુ ને પાંચ ને પ્રતિનિધિને બકલાવા. સાંજે બેઠા હોય ને હળવી ચર્ચા થતી હોય, કોકે આવીને કહ્યું
અભિનંદન.
આજથી 25 વર્ષ પહેલાની વાત છે. 75મી જન્મજયંતિ સોની આવે છે અને 25 વર્ષ પહેલા મુંબઈમાં ત્યારે બે કે ત્રણ લેખ લીધા, બે નાતાજ નહીં ને કરતા કર્મ કે નિમિત્ત નિમિત્ત ગા બે છે બતાવો. ચાલો હવે પુનપાપ અધિકાર શરૂ કરીએ આપણે, બરાબર થઈ ગયો. ઉપાદાન અને ઉપાદેય એમ વપરાય, ઉપાદાન પોતે નિમિત્ત નથી છતાં કોઈ જગ્યાએ નિમિત્ત માત્ર એવો શબ્દ આવે. તીર્થંકર ભગવાન છે ને એની વાણી ઘરે છે ને, અથવા સાધક શાસ્ત્ર લખે તો નિમિત્ત માત્ર એમ આવે શબ્દ. નિમિત્ત જુદી વાત ને નિમિત્ત માત્ર જુદી વાત, એ બે માં ફેર છે. નિમિત્ત કહેતા દોષ આવી જાય, નિમિત્ત માત્ર કહેતા એટલે બીજા અમને એમ કહે છે એમ, અમે ક્યાં અમને નિમિત્ત માનીએ. એવો તફાવત આવે છે. એક વખત ચર્ચા થઈ હતી ગુરુદેવની સાથે એક મુમુક્ષુને, હું બેઠો હતો એને નિમિત્તના પક્ષથી વાત ઉપાડી, ગુરુદેવ સમજી ગયા નિમિત્ત નથી જ્ઞાની કે નાની નિમિત્ત થાય છે ને એ નિમિત્ત માત્ર છે, નિમિત્ત નથી, નિમિત્ત માત્ર છે. ડિફરન્સ કરી દે દિવ્યધ્વની છૂટે છે એમાં. અરિહંત ભગવાન નિમિત્ત છે કે નિમિત્ત માત્ર છે, બસ
નિમિત્ત કે તો રાગ સાબિત થઈ જાય.
નિમિત્ત માત્ર કહેતા એ વાણી છૂટે છે ત્યારે કોની ઉપસ્થિતિ છે કે અરિહંતની દિવ્યધ્વનીમાં ઉપસ્થિતિ હોય માટે નિમિત્ત માત્ર કહીને નિમિત્ત કરતા છૂટી ગયો, નિમિત્ત કરતા નથી. એટલે એનું જ્ઞાન કરાયું કે આ ભાષા નીકળે છે દિવ્યધ્વની તો છદ્મસ્ત્ર તો દિવ્યધ્વની હોય નહીં, એ તો આ દિવ્યધ્વની કોની, કયા પુરુષની કે અરિહંત ભગવાનની, તો અરિહંત ભગવાનને નિમિત્ત માત્ર કહેવાય. નિમિત્ત માત્ર કહીને છદ્મસ્ત્રને દિવ્યધ્વની ન હોય એટલો ડિફરન્સ બતાવો, અહીંયા નિમિત્ત નથી આપવું એને. વાત એવા નિમિત્તાધીન દ્રષ્ટિવાળાને બધું નિમિત્ત દેખાય છે, ક્યાંય ઉપાદાન દેખાતું નથી, કોઈ ઉપાદાન દેખાતું નથી. હો હા, ઉપાદાન દેખાય તો ક્રમ થઈ જાય. નિમિત્ત દેખાય એટલે નૈમિત્તિક આવી ગયું, ગરી ગયું. આ વાણી મને નિમિત્ત છે એમ નથી, એ ભૂત નિગમનું વાક્ય છે. વાણીના લક્ષે ન થાય કાંઈ,
ભૂત નિગમને ભી તો ઉસકો હી લાગુ પડતા હૈ જિસકો અંતર્દ્રષ્ટિ હો ગઈ,
અંતર્દ્રષ્ટિ હો ગઈ ઓર વો વાણી નિમિત્ત હુઆ, મગર રુજુ સૂત્ર નહીં છે નિમિત્ત નહીં હોતા હૈ, વો તો ઉસકા વ્યય હોતા હૈ અને ઉપયોગ અંદર મેં જાતા હૈ, બાદ મેં કહેતા હૈ કે ગુરુ કી વાણી મેરે કો નિમિત્ત હુઈ, બસ ગુરુ કહેતા હૈ કે નિમિત્ત માત્ર, મેં નિમિત્ત નહીં હું તેરા પરિણામ મિલ્યા. નિમિત્ત નૈમિત માત્રનું બહુ ખેંચતાણ બહુ થઈ, પછી ગુરુદેવે જરા લાલા કર્યા. તમે પૂછતા હતા તમારા તરફ જ બીજા ભાઈ આ ભારી પડી જશે એટલે ચર્ચા બનતી બોલો સમજી. નિમિત્ત છે, નિમિત્ત છે એટલી ટીકા. નિમિત્તનો પક્ષ છૂટવો મુશ્કેલ છે, છૂટવો મુશ્કેલ છે. પરાધીન દ્રષ્ટિ થઈ ગઈ છે, નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ અનંતકાળથી. સૂક્ષ્મ પણે પણ ક્યાંક નિમિત્તાધીન દ્રષ્ટિ જો રહી ગઈ તો મુશ્કેલી થશે. વાણીમાં તો વચન તો એ જ આવે કે જીન વાણી નિમિત્ત થાય, દેવગુરુ શાસ્ત્ર સમ્યક દર્શનમાં નિમિત્ત થાય. બીજું શું, બીજું શું કેવું એને, કે જયારે અનુભવ થાય ત્યારે કુદેવ કુગુરુ શાસ્ત્ર નિમિત્ત ન હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય. એટલો આંતરો બતાવ્યો ત્યાં, આને માની લીધું કે એનાથી થાય છે, એમ છે નહીં તો સિદ્ધાંત ખલાસ થઈ ગયો. એક દ્રવ્યથી બીજા દ્રવ્યને પરિણામ થાય, આખો સિદ્ધાંત ખલાસ થાય તો એમ છે જ નહીં. અત્યાર સુધી કોઈની કોઈ સાંભળીને સમિત દર્શન નથી થયું, દિવ્ય ધ્વનિથી સમિત દર્શન ન થાય, આત્માથી સમિત દર્શન થાય. ત્યારે પૂર્વે એ સાંભળવા બેઠો તો દિવ્ય ધ્વનિ આવ્યો, આ તું નાનાનંદ પરમાત્મા છો, વાણીમાં આવી અંદરમાં આવ્યો ગયો. ત્યારે અનુભવ પહેલાની પર્યાયમાં એ સાંભળ્યું તો સાંભળવાથી થયું એમ ઉપચારથી કહેવામાં આવે. વ્યવહારના વચનો છે, વ્યવહારના નિશ્ચય મારે તો મરી જાય. વ્યવહારની વાતો જે ક્ષણે આવશે, શાસ્ત્રથી જ્ઞાન થાય, શાસ્ત્ર વિના જ્ઞાન થાય, શાસ્ત્રથી થાય, શાસ્ત્રથી થાય જ નહીં, આત્માથી થાય. પેલા પૂર્વે શાસ્ત્ર હતું, ત્યાંથી અલગ થયું, અંદરમાં ગયો, અનુભવ થયો. પૂર્વે શાસ્ત્ર નિમિત્ત હતું તો એનાથી થયું એમ ઉપચારથી કહેવામાં આવે. આટલી બધી લાંબી લાંબી વાત છે. એક પ્રશ્ન ઉઠ્યો છે પરમાત્મા પ્રકાશનો, પ્રશ્ન બહુ સારો ઉઠ્યો છે. ગુરુ કે છે કે નિર્વિકલ ધ્યાન જયારે થાય ને, નિશ્ચય રત્નત્રીના પરિણામ, ત્યારે વ્યવહાર રત્નત્રીના પરિણામ. વ્યવહાર સાધક છે, સાધન છે, નિશ્ચય સાધ્ય છે એમ જયારે ગુરુએ કહ્યું, શિષ્ય બેઠો તો તૈયાર, એટલે શિષ્યના મુખમાં પ્રશ્ન પોતે જ લીધો સમજાવવા. શિષ્ય કે પ્રભુ આ વાત આપ શું કરો છો, વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારને સાધન કહ્યું, વ્યવહારને સાધક કહ્યું, સાધ્ય તો નિર્વિકલ્પ ધ્યાન વખતે તો વ્યવહાર છે નહીં. શિષ્ય બોલો, શું શિષ્ય બોલો, નિર્વિકલ્પ ધ્યાન સાધ્યની સ્થિતિ તો નિશ્ચયથી થઈ, ત્યારે તો સાહેબ વ્યવહાર તો નહીં. અને આપ એમ કહો છો કે વ્યવહારથી સાધ્યની સ્થિતિ થાય, એ કેવી રીતે મને સમજાવવું નહીં. ત્યારે ઉત્તર આપે છે કે ભૂત નહીં ગમ નહીં મેં કહ્યું છે. બાલ છે એમાં ભૂત નહીં ગમને એને કહીને નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય છે. નિમિત્તથી થાય છે વાત રહેતી નથી. બધે લગાવી દેવું,